તારીખ 21/12/1998 શ્રી સમયસર ગાથા 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 342.
શિવ અધિકાર ચોથી ગાથા ચાલે છે. અત્યાર સુધી
આપણે ભૌતિક સુખો સાદી ભાષામાં લઈએ તો ભૌતિક સુખો એ સુખ સંબંધી આપણી ઈચ્છાઓ એ વિષય ઘણો સાંભળ્યો છે, એ વિષયનો આપણે ઘણો પરિચય છે અને એનો આપણે અનુભવ પણ કર્યો છે. પરિચય કરવામાં બીજા જીવોનો સંયોગનો પણ સમાવેશ થાય છે. હવે અમે ફલાણાના ઘરે ગયા હતા તો આટલી આટલી સુખ સગવડતાઓની સંપત્તિ હતી. અમે પ્રદેશમાં ગયા હતા અને ત્યાં આવવું હતું, આવી સાર ગાડીઓ હતી પણ બાવા રસ્તા હતા અને તું ફેમસ એ બધો પરિચય કર્યો કહેવાય. આપણે ઘણી વાત આપણે બીજાને પણ કહી શકીએ અને એવો ઉદય હોય ત્યારે આપણે એનો અનુભવ પણ કર્યો છે. વળી આપણા જીવે પાંચે પરાવર્તનમાં જન્મ મરણ કર્યા છે. બધા સંયોગોમાં કે બધા દ્રવ્યોની વચ્ચે ઉત્પન્ન થયેલી થયા છે. ઉદ્ગત પદાર્થોમાં બધા ક્ષેત્રો 14 બ્રહ્માંડમાં જેટલા ક્ષેત્રો છે ત્યાં પણ આપણે જન્મ મરણ કર્યા છે.
શુભ શુભ ભાવો પણ કર્યા છે, ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ કરી ચૂક્યા છે, એના ફળમાં પુણ્ય ભોગ્યું છે. ઉત્કૃષ્ટ પાપના પરિણામ કરીને સાતમી નરકી નારક અને નિગોદ સુધીના ભવોનો દુઃખ પણ ભોગવ્યા છે. મિથ્યા દ્રષ્ટિ જે ભાવ ધારણ કરે એ બધા તમામ ભાવ આપણે ધારણ કર્યા છે. કેટલાક ભાવ સમ્યક દ્રષ્ટિને જ હોય છે, એ નથી થયા. પણ સમગ્રપણે એમ કહેવાય કે આપણે બધા ભાવ ધારણ કર્યા છે. 100 ગાયના ટોળામાં એકાદી ભેંસ હોય કે એકાદો બળદી હોય તો ગાયનું ટોળું બોલાય. સમગ્રપણે સંગ્રહ નહીંનું કથન છે, સમગ્રપણે એમ બોલાય. એમ આ જીવે સંસારમાં બધા ભાવ કરી ચૂક્યો છે, દેવલોકના, મનુષ્યલોકના, નરકના અને તિર્યંશોના. એ ભાવ પરાવર્તન છે. આ બધી આપણી કથા ઐતિહાસિક કથા છે, સંસારના જીવોની અને આપણી પણ. આપણો આ ઇતિહાસ છે, અલબત્ત ઇતિહાસ સારો નથી. કેમ કે આપણે મોક્ષ માર્ગ પામ્યા નહીં અને મોક્ષમાં સીધાલીમાં આપણે ગમન કર્યું નહીં. મોક્ષ માર્ગના ફળમાં એનું મૂળ કારણ મોહ. એનું મૂળ કારણ શું? કે જે મોહ સંસારના બધા જીવો ઉપર એક ચક્રી રાત ચલાવે છે અને બધા જીવોને અહીં મજૂરી કરાવે છે. આપણે પણ રોજ 6-8 કલાક મજૂરી કરતા હોય તો આપણે મોહને લઈને કરીએ. પુરુષ વર્ગ તો પૈસા કમાવા જાય છે ને બજારમાં, 6-8 કલાક ઘરે આવ્યા પછી પણ એ માથાકૂટ ઘણી વાર રહે છે. શું કરવા? મોહને લઈને છે. આપણા પરિવાર ઉપર આપણો જે મોહ છે આપણને મજૂરી કરાવડાવે છે. એ મોહને લઈને આપણે આત્મકલ્યાણ કરી શકતા નથી, એ દિશામાં આપણે પ્રગતિ કરી શકતા નથી. પરિણામે એ થયું છે કે સહજ સ્થિતિ થઈ પડી છે. સહજપણે જ આપણે વિષય કષાયના પરિણામો અને સંસારના પરિભ્રમણના ભાવોમાં પ્રવર્તી રહ્યા છે. મોક્ષ માર્ગ પામવો, મોક્ષ પામવો એ દુર્લભ થઈ પડ્યું છે. આ સરવાળો આ આવીને ઊભો છે. આ જગ્યાએ આપણે આવીને ઊભા છીએ. પણ એમ કે છે, હવે પણ કરીને જે વાત કરવી છે, મુખ્ય વાત કરવી છે કે આ તો ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ, ભૂતકાળનો ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ આચાર્ય મહારાજે આપણને બતાવે છે. હવે પણ કરીને એમ કહેવા માંગે છે કે જો તમારે આત્માની સુખ શાંતિ જોતી હોય તો મોક્ષ માર્ગ વગર ક્યાંય સુખ શાંતિ નથી, અને સંપૂર્ણ સુખ પરમાનંદની દશા મોક્ષ અવસ્થામાં છે, અને એ પ્રાપ્ત કરી શકાય. ખાસ કરીને મનુષ્ય ગતિમાં એ પ્રાપ્ત કરી શકવાની વધુમાં વધુ તક છે, પરિસ્થિતિ છે, એને તમે સમજો અને એનો લાભ ઉઠાવો. આટલી પ્રેરણા આ ગાથામાં આચાર્યશ્રીએ આપી છે. શું કહે છે કે પણ નિર્મળ ભેદ જ્ઞાન રૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે, એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું કે જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તો પણ કષાય ચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત ઢંકાઈ રહ્યું છે. તે પોતાનામાં આત્મજ્ઞપણું અનાત્મજ્ઞપણું હોવાથી, અને પોતાને એટલે કે આત્મા પોતે પોતાને નહીં જાણતો હોવાને લીધે, અને બીજા જે આત્માને જાણનારાઓ આત્મજ્ઞ પુરુષો છે એનો સત્સંગ અને સેવા નહીં કરી હોવાથી, એ વિષય ખરેખર યથાર્થ રીતે આજીવે સાંભળ્યો નથી, પરિચય કર્યો નથી, અનુભવ કર્યો નથી, અને તેથી આત્માનો અનુભવ કરવો એ સુલભ નથી રહ્યો, દુર્લભ થઈ પડ્યો છે. આટલી વાત એમણે પ્રતિપક્ષમાં કરી, સામા પક્ષમાં કરી, પણ કરીને એને આપણે વિશેષપણે વિચારીએ. હવે કે આત્માનું જે એકત્વ છે એ ભિન્નત્વ છે. આપણો આત્મા ક્યારેય કોઈ પુદગળો સાથે ભેળસેળપણે થઈ ગયો નથી. શરીરનો સંયોગ આયુષ પર્યંત નિરંતર રહ્યો છે. જેટલા ક્ષેત્રમાં આપણો આત્મા છે એટલા ક્ષેત્રમાં શરીર છે. એટલે ક્યાંય પણ સ્પર્શ થાય તો આપણને જ્ઞાન થાય છે કે મને કોઈ આઈડિયો, અથવા એક વાળ પણ માથામાંથી ખરી અને કપાળ ઉપર આવે તો આપણને ખબર પડે છે કે આ કંઈક છે. ઝીણામાં ઝીણે જીવાત આમને ગમે ત્યાં બેસે તો આપણને ખ્યાલ આવે. કીડી ફરતી હોય તો ખબર પડે છે કીડી ચાલે છે. કેમ કે જેટલા ક્ષેત્રમાં શરીર છે એટલા ક્ષેત્રમાં આત્મા વ્યાપીને ક્ષેત્રથી રહ્યો છે. જ્ઞાન સ્વરૂપે આત્મા હોવાથી સર્વ પ્રદેશે એનું જ્ઞાન થાય છે. તો પણ એ શરીરના પૂતગોળો સાથે ભેળસેળ પણ ઉઠ્યું નથી. એનું દૂધમાં પાણી નાખીએ ક્ષીર નિર્વત છે સંબંધ. શરીરનો સંબંધ કેવો છે? ક્ષીર નિર્વત. નીર એટલે પાણી, ક્ષીર એટલે દૂધ. દૂધમાં પાણી નાખો એટલે જેટલા ક્ષેત્રમાં દૂધ રહે એટલા ક્ષેત્રમાં પાણી રહે, અને પાણી રહે એટલા ક્ષેત્રમાં દૂધ રહે. તપેલીમાં હોય કે મિલ્ક પોટમાં હોય કે કોથળીમાં હોય કે બહેણીમાં હોય, ગમે તેમાં જેમાં હોય, લોટામાં હોય, કળશામાં હોય, જેવા આકારે દૂધ એવા આકારે પાણી, પાણીના આકારે દૂધ. છતાંય દૂધ દૂધ છે ને પાણી પાણી છે. પાણીનું દૂધ ક્યારે થતું નથી. દૂધમાં નાખવાથી પાણીનું દૂધ નથી થતું, અને દૂધ પાણી પણ નથી થઈ જતું. દૂધ દૂધ જ રહે છે ને પાણી પાણી જ રહે છે, અને તેથી ગરમ કરીને મેં જુદા પણ પડાય છે. પાછા ગરમ કરો એટલે પાણી પહેલા બળે, જેટલું પાણી નાખ્યું એટલું બાળી નાખ્યું એટલે પાછું દૂધ એમને એમ રહી ગયું. એવી રીતે જીવ અને જળ બંને તત્વો, બંને પદાર્થો પોતાને સત્તાએ કરીને હયાતીએ કરીને ભિન્ન છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી વસ્તુ એ ભિન્ન છે, ગુણથી પણ ભિન્ન છે, પર્યાયથી પણ ભિન્ન છે અને ક્ષેત્રથી પણ ભિન્ન છે અને જુદા પડી જાય છે. આયુષ પૂરું થાય ત્યારે શરીર ને આત્મા જુદા પડી જાય છે અને એ તો લોકોમાં બધા જાણે છે કે હવે આમાં કાંઈ નથી, જીવ ચાલ્યો ગયો છે આમાંથી. એ અનુભવ તો બધા કરે છે સામાન્ય માણસ. પણ આત્મા જુદો છે એવું અનુભવ કરતા નથી, અનુભવ આપણે વિપરીત કરીએ છીએ. શરીર પણ એ પોતાનો અનુભવ કરીએ છીએ. આત્માને ભૂલીને શરીરનો દેખાવ સારો તો હું સારો, શરીર તંદુરસ્ત તો હું તંદુરસ્ત, શરીરમાં રોગ તો હું રોગી, શરીર દુબળું પડ્યું તો હું દુબળો પડી ગયો, આ અનુભવની અંદર આપણે ભૂલ કરીએ છીએ. શરીર પણ આપણો અનુભવ કરીએ છીએ, શરીર પણ આપણો આત્મા નહીં હોવા છતાં પણ. ત્યારે આચાર્યશ્રી એમ કે છે કે એ ક્યારે ભિન્ન સ્પષ્ટ દેખવામાં આવે કે આત્મા એકલો જુદો છે, વેદ જ્ઞાન દ્વારા. વેદ જ્ઞાન સિવાય, એ વેદ જ્ઞાનના પ્રયોગ સિવાય ક્યારે પણ જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, ભિન્નપણે જ પ્રકાશમાન છે એવો આત્મા ભિન્ન આત્મા માલુમ પડતો નથી, ભિન્ન આત્માનો પરિચય થતો નથી, ભિન્ન આત્માનો અનુભવ થતો નથી. હવે અંતરંગમાં કેવી રીતે ભિન્નપણે પ્રકાશમાન છે જે આચાર્યશ્રી કહ્યું, આપણે કેવી રીતે યથાર્થ પ્રકારે સમજવું? કેમ કે ભેદ જ્ઞાન છે એ એક પ્રયોગનો વિષય છે, વિચારનો વિષય નથી. પ્રયોગનો વિષય છે એ પ્રયોગથી સમજાય, પ્રયોગનો વિચાર વિચારથી સમજાતો નથી. રોટલી કેમ વણવી કે જેથી સહેજે ગોળ જ થાય અને જાડી પાતળી ક્યાંય ન રહે, એ વિચારથી આપણે ભલે સમજતા હોય પણ આપણે રોટલી વણી શકતા નથી. કેમ કે એ અનુભવ નથી આપણને. 10 વર્ષની ઘરમાં દીકરી હોય તો ફટાક દઈને રોટલી એક મિનિટમાં બનાવીને આપણને આપી દે, વણીને જો આમ વણાય રોટલી. આપણને સમજણ છે કે રોટલી આમ વણાય પણ એ જ્ઞાન અધૂરું છે. કેમ કે રોટલી વણવી એ એક જાતના ટેકનિક છે, કળા છે, અનુભવની કળા છે અને એનું જ્ઞાન એની પાસે બરાબર છે. વેલણ ફેરવતી વખતે એનું જ્ઞાન કામ કરે છે કે ક્યાંય એક બાજુ એવું વજન નથી દેતું કે રોટલી પાતળી પડીને કાણું પડી જાય કે એને કાંઈ બીજો આકાર ગોળાકાર સિવાયના બીજા કાંઈ નાકકાન નીકળે. એકદમ ફર્સ્ટ ક્લાસ એના અનુભવ જ્ઞાનથી કામ કરી શકે છે. આપણી સમજણ છે પણ અનુભવ જ્ઞાન નથી એટલે આપણે કામ નથી કરી શકતા. એમ ભેદ જ્ઞાનની અંદર વિચાર તો આટલો છે કે જ્ઞાન અને જ્ઞાન સ્વભાવે આત્મા રાગ અને રાગના વિષયભૂત પૂતગળ પદાર્થોથી ભિન્ન છે. વિચાર તો એની અંદર આટલો છે, સમજણ તો આટલી છે પણ એનો અનુભવ કરવો પડે છે. એ અનુભવ જ્ઞાનને ભેદ જ્ઞાન કીધું છે. ત્યારે એ અનુભવ કેવી રીતે કરવો એનો અહીંયા સંકેત કર્યો છે કે જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, આત્માનું ભિન્નપણું અને એકપણું એ અંતરંગમાં સદાય કાયમ માટે નિરંતર પ્રકાશમાન રીતે પ્રગટ છે. કેવી રીતે? કે તમે તમારા જ્ઞાનને જુઓ. જ્ઞાન તે આત્મા છે, આત્મા છે તે જ્ઞાન છે. જ્ઞાનથી તમે આત્માને જુઓ તો જ્ઞાન ક્યારે પણ શરીર રૂપે થયું નથી, શરીરના માધ્યમથી જાણતું હોવા છતાં પણ આંખથી આપણે આખી જિંદગી દ્રશ્યમાન પદાર્થોને દેખીએ છીએ, પણ આપણો આત્મા આંખ રૂપે ક્યારે થયો નથી, ભિન્ન નજરિયો છે. કેમ કે આત્મા ચાલ્યો જાય ત્યારે આંખ એમને મરી જાય છે, પછી ભલે કોઈને ઉપયોગમાં લેવામાં આવે છે એ બીજો વિષય છે, પણ આત્મા આંખને લઈને હારે જાતો નથી. આંખ દ્વારા જાણતો તો ત્યારે પણ આંખ રૂપે આત્મા નથી થયો. આ વાત થઈ અનુમાનથી જાણવાની, પણ અનુભવથી જાણવી છે આ વાતને. એમ ત્યારે એના માટે આચાર્ય દેવે અંતરંગમાં પ્રકાશમાન એવા શબ્દો લીધા છે. અંતરંગ એટલે શું? કે જે જ્ઞાનમાં નિયોનું પ્રતિબિંબ ઝીલાય છે એ જ્ઞાન બહિરંગ, જ્ઞાનનો બાહ્ય અંગ છે, બહિરંગ છે. એની વાત અમારે અહીંયા કરવી નથી. પણ જે જ્ઞાનમાં પ્રતિબિંબ નથી પડતું છતાં જ્ઞાન છે, એ જ્ઞાનનું અંતરંગ છે, એની વાત કરવી છે. ફરી છે, જ્ઞાનની એક પર્યાયને બે અંગ છે. અરીસાના દ્રષ્ટાંતે અરીસાની અંદર પ્રતિબિંબ પડે છે એ અરીસાની બાહ્ય અંગરૂપ પર્યાય છે, બાહ્ય અંગરૂપ અવસ્થા છે. બાહ્ય અવસ્થા શું કરવા કીધી? કે બાહ્ય પદાર્થ સાથે સંબંધ ધરાવે છે માટે એનું નામ બાહ્ય અંગ પાડ્યું. અંગ તો અંગ છે, આનું નામ અંતરંગ શું કરવા પાડ્યું? કે અંતરમાં સૂક્ષ્મપણે અવલોકન કરીએ ત્યારે જ સમજાય છે કે આવી પણ કોઈ અવસ્થા છે કે જ્યાં પ્રતિબિંબ નથી પડતો. અરીસામાં પ્રતિબિંબ નથી પડતું એવી પણ અવસ્થા હોય ત્યારે એમાં પ્રતિબિંબ પડે ને, એને સામાન્ય અવસ્થા કીધી છે. સામાન્ય એટલે એક સરખી, સદ્રશ, એકધારી, જેમાં કાંઈ ફેરફાર ન હોય એવી. અને વિશેષ એટલે અનેક પ્રકારના પ્રતિબિંબોથી જેના ફેરફાર જોવામાં આવે એવી અવસ્થાને વિશેષ અવસ્થા કહે છે. આત્માની જે જ્ઞાનરૂપ અવસ્થા છે ને એ દર્પણવત છે, એટલે કોઈ વાર એને ઉપમાથી જ્ઞાન દર્પણ પણ બોલવામાં આવે છે. જ્ઞાનને જ્ઞાન દર્પણ પણ બોલવામાં આવે છે, ચૈતન્ય દર્પણ પણ બોલવામાં આવે છે. આ દર્પણને બે અંગ છે, એક બાહ્ય અંગ અને એક અંતરંગ. આચાર્ય મહારાજ અંતરંગની વાત કરવા માંગે છે, બાહ્ય અંગની વાત કરવા માંગતા નથી. ભેદ જ્ઞાન કરાવવા માટે કે તમે અંતરંગમાં જુઓ, તમારી જ્ઞાન સામાન્ય રૂપ અવસ્થાને જુઓ તો એ સદાય અંતરંગમાં પ્રગટ ને પ્રકાશમાન છે. પછી ઢંકાઈ ગઈ છે એ કસાય ચક્રમાં તમે ઘૂસી ગયા કસાયમાં એટલે ઢંકાઈ ગઈ છે એ વાત શી કરશે? પહેલો તો આપણે એનો ફર્સ્ટ પાર્ટ સ્પષ્ટ કરીએ, પહેલો ભાગ, કે અંતરંગમાં પ્રકાશમાન બધાને છે, તમને મને સૌને કોઈને, બધા જ જીવોને, જગતના બધા જ જીવોને. ઢંકાઈ ગયેલી કસાયની અંદર ઢંકાઈ ગયેલી હોવાથી નથી માલુમ પડતી બીજી વાત છે, પણ નથી એમ નથી, માલુમ નથી પડતી માટે નથી એમ નથી છે. અને એ આચાર્ય મહારાજ અનુભવથી સ્પષ્ટ વાત કરે છે કે તને ભલે માલુમ ન પડે પણ અમે એને કહીએ છીએ કે તારામાં છે. તો અંતરંગમાં જુઓ તો તને દેખાય, તો બહાર જ જોયા કરે છો. બહાર જોવાશે ભેદજ્ઞાન ન થાય, અંતરંગમાં જોવાશે ભેદજ્ઞાન થાય, એમ કેવું છે? ત્યારે એક પ્રશ્ન અહીંયા તમને ઉત્પન્ન થઈ શકવા યોગ્ય છે કે અંતરંગમાં જોવું કેવી રીતે? અંતરંગમાં જોવું કેવી રીતે? અંતરંગમાં આપે કહ્યું અને આપ કહો છો એટલે અમને વિશ્વાસ છે કે આપ કહો છો એમાં કઈ ફેરફાર હોઈ શકે જ નહીં, કે અમારા આત્મામાં પણ જ્ઞાનની અવસ્થા પ્રગટ છે, ભિન્ન ભિન્ન જ્ઞાનની અવસ્થા. તો અમારે જોવું કેવી રીતે? જોતા આવડતું નથી. તો કે જોતા આવડતું નથી એવું તો નથી, તને બીજું બીજું જોતા આવડે છે તો આ જોતા શું કરવા ન આવડે? જે બીજા પદાર્થો તને જોતા આવડે છે તો જોનારને જોતા ન આવડે એમ કેમ બને? પણ તે માટેનો યથા યોગ્ય પ્રયત્ન પ્રેક્ટિસ કરવી જોઈએ, સમજીને. પહેલા સમજવાનું સ્ટેજ છે, પછી સમજીને અમલીકરણ કરવું, એનું નામ પ્રેક્ટિસ છે. તો કે સમજાવો. ત્યારે આ વિષયમાં એક રહસ્યભૂત વાત ગુરુદેવે ખોલેલી અને ખોલતા તા વારંવાર, કે તારા જ્ઞાનની ઉત્પત્તિને તું જો. પ્રતિ ક્ષણે તારામાં જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે. થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? કે થઈ રહ્યું છે, એની તો ના પાડી શકાય એમ નથી. તું ઉત્પત્તિને જો. તારી જ્ઞાનની ઉત્પત્તિ આપમેળે થઈ રહી છે કે કોઈ કરે ત્યારે થાય છે? આપમેળે થઈ રહી છે. તો તારા જ્ઞાનની ઉત્પત્તિને તું આપમેળે થતી જો. આપમેળે થાય છે એમ તે કદી જોયું નથી, તે ઉલટી રીતે જોયું છે. કે સામે લાલ રંગ હતો ને તેથી મને લાલ જણાયો, ને કાળો હતો તેથી કાળો જણાયો. ઝવેરીભાઈ સામે હતા એટલે એમ એમને મેં જોયા, અને આ બેબી અહીંયા બધી એટલે મેં એને જોઈ. અને એવો વિપરીત એની અંદર કોન્સેપ્ટ ઉભો કરેલો છે કે જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે, અને એની અંદર મોટી ભૂલ આધાર આધી સંબંધની છે કે જ્ઞેયના આધારે જ્ઞાન થાય છે, અને તેથી ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ જાય છે, ભેદ જ્ઞાન કરી શકાતું નથી, અને ભેદ જ્ઞાનથી વિરુદ્ધ પ્રેક્ટિસ ચાલ્યા કરે છે. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધે ભળતા પરિણામો એવા થાય છે કે આવો વિપરીત નિશ્ચય મિસકોન્સેપ્ટ એકદમ દૃઢ થઈ જાય. કેવી રીતે? કે મરચું તીખું હોય છે સામાન્ય રીતે, પણ જ્યારે મોઢામાં આવે છે ત્યારે જ આપણને તીખું લાગે છે. તો આપણને તીખાપણાનો અનુભવ આપણે જીભ ઉપર મરચું આવ્યું ત્યારે જ થયો ને? એ પહેલા તીખું છે ખબર હતી, પણ તીખું લાગતું હતું ક્યાં? એટલે તીખાપણાની અસર નીચે આપણે નહોતા. ખબર છે કે મરચું તીખું છે, પણ તીખાપણાની અસર નીચે આપણે નહોતા. અસર ક્યારે થઈ? કે આપણે એનો આધાર લીધો ત્યારે. મરચું મને તીખું લાગ્યું. પછી કોઈને સારું લાગે છે અને કોઈને સારું નથી લાગતું, એ પછીના મિસકોન્સેપ્ટની વાત છે. એ ભાઈ મિસકોન્સેપ્ટ છે પાછો. જેને તીખું ભાવે છે એ ભૂલો પીડ્યો છે, અને જેને તીખું નથી ભાવતું એ ભૂલો જ પીડ્યો છે. કેમ કે એક રાગ કરે છે ને એક દ્વેષ કરે છે, પણ આધાર લીધો પછી રાગ દ્વેષ ઉત્પન્ન થયા. એ વધારાના ભાવ વિશેષ ભાવને વિભાવ ભાવો વિકારી ભાવો કહેવામાં આવે છે. આવી રીતે વિપરીત જ્ઞાનને કારણે રાગ દ્વેષનો જન્મ થાય છે, વિકારોનો જન્મ થાય છે, વિભાવોનો જન્મ થાય છે, અને એના ફળમાં જીવ સંસાર પરિભ્રમણ કરે છે રાગ દ્વેષના ફળમાં. મૂળ વાત ઉપર આપણે આવીએ કે અંતરંગમાં પ્રતિક્ષણે ઉત્પન્ન થતા જ્ઞાનનું અવલોકન કરવામાં આવે તો જ્ઞાન આપમેળે ઉત્પન્ન થતું અનુભવાય છે, દેખાય છે. અંદર કોઈ પેશીને આપણા જ્ઞાનને ઉત્પન્ન કરતું નથી. તમારું મને જ્ઞાન થયું, પણ તમે મને એ જ્ઞાન કરાવવામાં કાંઈ કર્યું ખરું? તમે સચેતન પદાર્થ છો એટલે તમને પૂછીને જવાબ માગી શકો કે મને તમારું જ્ઞાન થયું એમાં તમે મને શું કરી દીધું એ કહો. અરે કેટલીક વાર તમને ખબર નથી હોતી કે મારી આંખમાં તમારો ફોટો પડ્યો છે, હું તમને જોઉં છું. એ તમને જ ખબર ન હોય ને હું તમને જોતો હોઉં, એ બને કે ન બને? તો પછી તમને ખબર ન હોય તો તમે કરો શું? ખબર હોય તો શું કરો, ખબર ન હોય તો શું કરો? ક્યાં? કેમ કે તમે મારા જ્ઞાનમાં પેસતા નથી, તમે મારા જ્ઞાનને સ્પર્શ કરતા નથી. અને દૂર દૂર ક્ષેત્રવર્તી પદાર્થોને મારું જ્ઞાન મારા ક્ષેત્રમાં રહીને જાણી લે છે. મારી ભૂલ એ થાય છે કે તમે હતા એટલે તમારું જ્ઞાન થયું, તમે હતા એટલે તમારા આધારે મારું જ્ઞાન થયું. ખોટી વાત છે. પણ એવા પ્રકારો ભજે છે કે વિપરીત નિશ્ચય દ્રઢ થઈ જાય. આપણે અહીંયા બેઠા છે અને ખબર પડી કે ઘરમાં આગ લાગી છે, બાજુમાંથી કોઈ દોડતો કહેવાય ભાઈ અહીંયા ફલાણા ફલાણા બેઠા છે એના ઘરમાં આગ લાગી છે, એવો મેસેજ અમારા ટેલિફોન ઉપર છે. બરાબર. એટલે આકુલતા શરૂ થઈ, અરે રે ઘરમાં આગ લાગી છે તો આપણે તો લાકડાના કબાટમાં 5-10 લાખ રૂપિયા પીડ્યા છે. આજે કબાટની હારે હારે એનો પણ વારો આવી જશે તો હે? તો જ્ઞાન થયું માટે દુઃખ થયું ને, આકુલતા થઈ ને. જાણ્યું ન હતો ત્યાં સુધી આકુલતા નહોતી થતી, અને જેવું જાણ્યું એ ભેગી જ આકુલતા શરૂ થઈ. તો જ્ઞાન થયું માટે આકુલતા થઈ ને? નહીં, ખોટી વાત છે. એ જ્ઞાન તો બધાને થયું. આકુલતા મને એકલાને શું કરવા થઈ? માટે જ્ઞાન છે આકુલતાનું કારણ નથી. પણ એ ઘર મારું છે અને એ રૂપિયા મારા છે, એ આકુલતાનું કારણ છે. પણ કે ઘરમાં આપણા બીજા કુટુંબના સભ્યો છે, એને કાંઈ થયું હશે કે નહીં થયું હોય, એ પણ મારાપણાને લઈને છે. મારાપણું છે, મોહને લઈને છે. કેમ કે કોઈ જીવ તો આપણો છે નહીં, કોઈ પૂતગળો આપણા નથી. થોડા વખત પહેલાં સંયોગ થયો, થોડા વખત પછી એનો વિયોગ થશે. કોઈ ચીજ આત્મામાં રહેવાની નથી, આત્મામાં આવવાની નથી ને આવી નથી. મોહને લઈને મારાપણું છે. મોહ દુઃખ ઉત્પન્ન કરાવે છે, જ્ઞાન નથી ઉત્પન્ન કરાવતો. દુઃખ કોને ઉત્પન્ન કરાવે છે? મોહ. સિદ્ધાંત એવો અહીંયાથી સ્થાપિત થાય છે કે દુઃખનું કારણ જીવનો મોહ છે, જ્ઞાન નથી. એટલે જ્યારે જ્યારે આપણા આત્માને દુઃખ થાય ત્યારે ત્યારે આપણે આપણા મોહને જુઓ. કોને જુઓ? કે મારો મોહ મને દુઃખી કરે છે. કોણ મને દુઃખી કરે છે? મારો મોહ દુઃખી કરે છે. મને કોઈ જગતમાં દુઃખી ન કરી શકે. આ જગતમાં દુઃખી કરવાની કોઈનામાં તાકાત નથી કે મને દુઃખી કરી શકે. એમ ભગવાન જીનેશ્વર પરમાત્મા કહે છે, એક તો તું અનંત સુખથી ભરેલો ભંડાર છો અને દુઃખનું તારા સ્વરૂપમાં મૂળ સ્વરૂપમાં ગંધી નથી, છતાં તું દુઃખી ઘણો છો. સંસારમાં ચિંતિત બહુ છો, ચિંતા જેટલું તો ટેન્શન જેવું તો કોઈ દુઃખ જ નથી, ભય જેવું દુઃખ નથી, હાથે ભયથી ગ્રસિત છો. મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય, ચોરી ભય બધા છે અને ચિંતાનો પણ પાર નથી. વર્તમાન સંયોગો અને ભવિષ્યની ચિંતાનો તને પાર નથી. આ બધા ટેન્શનમાં દુઃખોમાં તું જીવી રહ્યો છું. તને ખબર હોય કે ન હોય પણ અમને ખબર છે તું કેટલો દુઃખી છો. કે છે કે તારા મોહને લઈને છો. એને લઈને છે તારા મોહને. મોહ સિવાય દુઃખ ક્યારે પણ આત્માને પર્યાયમાં જન્મ પામતું નથી. મોહને સમજવો પડશે અને એ મોહને સમજીને ટાળવો પડશે. કરુણતા ટ્રેજેડી એ વાતની છે કે જે પોતાના મોહને સમજતો જ નથી, પછી ટાળે ક્યાંથી? એ સમજવા માટે એનું પોતાનું અંતર અવલોકન હોવું જોઈએ. સામાન્ય પ્રસંગોમાં ન તમે ન સમજી શકતા હો. માનો તમે રોજ દાળ ભાત શાક રોટલી ખાઓ છો, એમાં તમે મોહ શું કર્યો? એમ લાગે એમાં હું મોહ કર્યો ભાઈ? હા, અમે કપડા પહેરીએ છીએ, રોજ જે પહેરીએ છીએ પહેરીએ છીએ, રોજ ધોવાઈને આવે છે, નહીં નહીં પહેરીએ છીએ, એમાં મોહ શું કર્યો? લાગતું જ નથી. અને એમાં દુખે નથી લાગતું, કેમ કે ભૂખ લાગે ત્યારે ખાઈ લઈએ છીએ, કપડા સવારમાં નાહી ધોઈને બદલી નાખીએ છીએ, રૂટીન જ છે આપણો, ખાવાનું, પહેરવાનું, ઓઢવાનું બધું રૂટીન છે. એમાં કાંઈ આપણને મોહ જેવું દેખાતું નથી પણ આપણું એટલું સૂક્ષ્મ અવલોકન પણ નથી દેખાવાનું કારણ એ છે. એના માટે અવલોકનની પ્રેક્ટિસ હોય છે અને એ પ્રેક્ટિસ વિશિષ્ટ પ્રસંગોથી શરૂ થાય છે, સામાન્ય પ્રસંગોથી શરૂ નથી થતી. જ્યારે જ્યારે આ જીવને દુઃખનો અનુભવ થાય, પછી ટેન્શનથી, પીડાથી, પ્રતિકૂળતાથી કે કોઈ પણ કારણથી, ત્યારે ખાસ મોહને તપાસો કે હું કેવી રીતે મોહથી દુઃખી થઈ રહ્યો છું એ મારે સમજવું પડશે. કેવા પ્રકારે મારો મોહ થઈ રહ્યો છે? મોહ અનેક પ્રકારે થાય છે. જેમ ઓલા દાખલામાં આપણે પોતાપણાને લઈને દુઃખ થયું, ઘરમાં પોતાપણાને લઈને, કુટુંબમાં પોતાપણાને લઈને, એમ આધાર બુદ્ધિને લઈને પણ મોહ થાય છે, સુખ બુદ્ધિને લઈને પણ મોહ થાય છે, કર્તા બુદ્ધિને લઈને પણ મોહ થાય છે, ભોગતા બુદ્ધિને પણ લઈને મોહ થાય છે. એવા 26 પ્રકારના પરિણામો ની એક યાદી મુમુક્ષુ પ્રયોજન નામની પુસ્તિકા સુરતથી બહાર પાડીને આપણા પ્રશ્નોત્તરની, આપણા બધા પ્રશ્નોત્તર જ એમાં લીધા છે, કેટલા ચર્ચાણા એમાં 26 યાદી છે કે આવા આવા પ્રકારના પરિણામોથી મોહને પકડવો. અહીંયા અહીંયા આપણો મોહ કામ કરે છે. એ મોહ દુઃખનું કારણ છે. એટલે ફાયદો શું થશે? અત્યાર સુધી આપણે એમ સમજતા નહોતા, તેથી જ્યારે જ્યારે દુઃખ થતું હતું ત્યારે દુઃખના નિમિત્તો ઉપર આપણે દુઃખનો આરોપ કરતા હતા. મને આ દુઃખી કરે છે, મને આ દુઃખી કરે છે, મને આ દુઃખી કરે છે, મને આ દુઃખી કરે છે. આ પણ આપણી ભ્રાંતિ છે અને ભૂલ છે અને એનાથી આપણે રાગ દ્વેષ પણ ઘણું કરી ચૂક્યા છીએ ને કરીએ છીએ. આપણા દુઃખનું કારણ આપણો મોહ છે. જ્યારે સમજાય ત્યારે આપણે મોહ કેવી રીતે છે એને સમજવાના પ્રયત્નમાં લાગશો. મોહ સમજાશે તો પછી કેવી રીતે ટાળવો એ પણ સત્સંગ યોગે આપણે સમજીને એને ટાળવાનો પ્રયોગ પણ કરશું. હવે અહીંયા વાત ચાલે છે જ્ઞાનની. એ મોહ થોડો સૂક્ષ્મ છે પણ કેટલાક પ્રકારના પરિણામોને સમજણથી ને અવલોકનથી સમજી શકાય છે. જ્ઞાન સામાન્ય તો એથી પણ સૂક્ષ્મ છે. જે ભેદ જ્ઞાનનો પ્રારંભ જે રીતે થાય છે, શરૂઆત જે રીતે થાય છે, એ વિષય જરા સૂક્ષ્મ છે. અને એ અંતર અવલોકનની પ્રેક્ટિસથી કોઈ પણ મુમુક્ષુ આત્મા પોતાના જ્ઞાનની સ્વયં ઉત્પત્તિને અવલોકે છે ત્યારે એ માત્ર જ્ઞાન સામાન્યને પકડીને જ્ઞાનની ભિન્નતાને પ્રયોગાત્મકપણે સમજી શકે છે. જે જ્ઞાનની ભિન્નતાને સમજી શકે છે એ આત્માની ભિન્નતાને સમજી શકે છે. કેમ કે જ્ઞાનને આત્મા દ્રવ્યપણે અભેદ છે, વસ્તુપણે અભેદ છે, માટે અહીંથી ભેદ જ્ઞાનની શરૂઆત થાય છે. એમાં એમ વાત છે, મુમુક્ષુતા આરોહણ ક્રમ અનુસાર પ્રથમ કોઈ જીવ પરિભ્રમણની ચિંતના અને વેદનામાં આવે છે ત્યારે એને ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે અને સંસાર પ્રત્યે એને ઉદાસીનતા આવે છે. પરિપક્વ માત્રામાં, મેચ્યોર્ડ પોઝિશનમાં એ વેદનાને એ ઉદાસીનતા જ્યારે વર્તે છે ત્યારે એમાંથી એક નવું સ્ટેજ જન્મ પામે છે કે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, મારે શીઘ્રપણે આ ભાવમાં નહીં, અત્યારે થતું હોય તો હવે પછીની વાત નથી, એની અંદર ક્યારે પછીની વાત નથી, ત્વરાથી શીઘ્રપણે મારે મારું આત્મકલ્યાણ કરી લેવું છે અને સંપૂર્ણ શુદ્ધ થઈ જવું છે. અત્યારે મોક્ષમાં જવાતું હોય તો એક સમય પણ મારે સંસારમાં રહેવાનો અભિપ્રાય નથી. આવો જે મારો નિર્ધાર છે એની સામે હું કોઈ પણ ભોગ આપવા તૈયાર છું. એટલે એની કોસ્ટ મારે આ સંસાર ઉપાસવો નથી, આ સંસારના દુઃખો મારે ન જોઈએ, એટલે એની કોસ્ટ મારે મુક્ત થઈ જવું છે સંસારના દુઃખોથી અને પરિભ્રમણથી. એને પૂર્ણતાનું લક્ષ્ય, પૂર્ણતાનું ધ્યેય કીધું છે ગુરુદેવશ્રી. એવું જ્યારે એક સ્ટેજ આવે છે મોક્ષની ભૂમિકામાં ત્યાર પછી એની પ્રયોજનની દ્રષ્ટિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થાય છે. જે આપણે પહેલા દિવસે સ્વાધ્યાયમાં વાત કરી એ પ્રમાણે સ્વલક્ષ્ય પરિણમન ચાલે છે, પ્રયોજનની દ્રષ્ટિ આત્મકલ્યાણની ભાવનાપૂર્વક સૂક્ષ્મ અને તીક્ષ્ણ થાય છે અને એ કારણને લીધે, એ પ્રયોજનની દ્રષ્ટિ સાધ્ય થવાને લીધે જીવનું અંતર અવલોકન ચાલુ થાય છે. કેમ કે આ જીવને અશાંતિ વર્તમાન પરિણમનમાં છે અને એનો નાશ થઈને આત્મશાંતિ પણ વર્તમાન પરિણમનમાં થશે. કામ ભૂત ભવિષ્યમાં નથી થતું, કામ વર્તમાનમાં થાય છે. વર્તમાનમાં આત્મશાંતિ પ્રગટ નહીં થઈ હોવાથી વર્તમાન પરિણમનમાં દુઃખરૂપી જે નુકસાન ગણાય એ નુકસાન મારા મોહને લઈને હું કરી રહ્યો છું. વર્તમાનમાં મારો મોહભાવ પ્રવર્તે છે એને લઈને મને આકુરતા ને અશાંતિ છે. એ અંતર અવલોકનથી પકડાય છે, કેમ કે અનુભવનો વિષય છે. અશાંતિ શાંતિ સમજવાનો વિષય નથી, અનુભવવાનો વિષય છે. એ અંતર અવલોકનની પ્રેક્ટિસ સારી રીતે ચાલે ત્યારે જ્ઞાન સૂક્ષ્મ થાય છે અને નિર્મળ થાય છે. આટલો ફાયદો થાય છે અંતર અવલોકનના સ્ટેજે. એ સિવાય પણ બીજા ઘણા ફાયદાઓ થાય છે. વિપરીત અભિપ્રાયો પકડાય છે, કેટલાક વિપરીત અભિપ્રાયો ટળે છે, કેટલાક મોળા પડે છે. કશાય રસ તત્ક્ષણ મંદ પડે છે. માનો કે તીવ્ર ગુસ્સો આવ્યો, પ્રકૃતિનો ઉદય આવ્યો અંદરમાં, બહારમાં ગુસ્સો થાય એવો કોઈ પ્રસંગ ભજે અને જીવ ગુસ્સામાં આવી જાય. અંતરવલોકન વાળા જીવ ને જાગૃતિ આવે, ચાલતા ક્રોધમાં જાગૃતિ આવે, અને એ ક્રોધનો જે તીવ્રપણું છે, રસ છે, એનો પારો એકદમ નીચે ઉતરી જાય, એવું અવલોકન શરૂ થઈ શકે. કોઈ વાર કોઈ જીવને તીવ્ર આવેગમાં કશાય ચાલતો હોય, રાગનો કે દ્વેષનો, ત્યારે એને પ્રેક્ટિકલી એમાંથી પાછો વળી શકે એની પોતાની પરિસ્થિતિ ન હોય, કાબુ બહાર ચાલતો હોય વેગથી, ત્યારે કોઈ વાર એને એ પ્રયોગ કરાવવા પડે છે. જુઓ તો ખરા ભાઈ, તમે આત્મા છો, તમને જેને લઈને આ થઈ રહ્યું છે તમે છો જ નહીં. કોઈ વ્યવહારિક બાહ્ય ઉદયને લઈને તમે રાગદ્વેષના આવેગમાં આવી ગયા છો તીવ્રપણે, શું પણ ખરેખર એ તમારી પર તમારું એ સ્વરૂપ જ નથી. તો તમે આ પકડાણા છો કે હું ફલાણો કે ફલાણી, અને એને લઈને તમે તમારા માથે વાત ઓઢી છે, અને એને લઈને તમે રાગદ્વેષ કરો છો. તમે તો જ્ઞાન સ્વરૂપે આત્મા છો, જરાક અંદર અવલોકન કરો ને તમે જાણો તમારું જ્ઞાન જુદું છે, તમારું જ્ઞાન જુદું છે. જરાક અવલોકનમાં આવે ને, જરાક અવલોકનમાં આવે ને ત્યાં એનો પારો ઉતરી જાય. રામ બાણેલા ઇન્સ્ટન્ટ ફાયદો, એ જ ક્ષણે તત્ક્ષણ ફાયદો થાય એવો આ એક પ્રયોગ છે. પણ આ પ્રયોગ યથાર્થ પ્રકારે પૂર્ણતાના લક્ષ્ય પછી પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ અને સૂક્ષ્મપણે સાધ્ય થયા પછી આવે છે, અને એ પણ સારી રીતે ચાલે ત્યારે ભેદ જ્ઞાનના પ્રથમ પ્રારંભમાં જ્ઞાન સામાન્ય આપોઆપ ઉત્પન્ન થાય છે એને જોવાની યોગ્યતામાં આવે છે. ત્યાં સુધી એને જોવે નહીં, જોઈ શકે નહીં, તો એને ભિન્નાત્માનું એકત્વ પણ ક્યાંથી જણાય, ભિન્નજ્ઞાનનો પાયો ક્યાંથી શરૂ થાય. ભિન્નજ્ઞાનના ચાર પાયા લીધા, પછી એ ભિન્નતા ભાસે, પછી વ્યાપકતા ભાસે, પછી વેદકતા ભાસે, પછી પ્રત્યક્ષતા ભાસે, પછી એક સાથે ચારે ચાર ભાસે, ત્યારે વેદજ્ઞાન મેચ્યોર્ડ પોઝિશનમાં આવે છે, પરિપક્વતા પામે છે. અને એવું ભેદ જ્ઞાન આત્મજ્ઞાનનું મૂળ છે. સ્વાનુભવ, સ્વાનુભૂતિ એ ભેદ વિજ્ઞાન મૂલામ, જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી છે, એવું આ શાસ્ત્રની 19મી ગાથામાં આચાર્ય દેવી વાત કરી ગયા છે, કરશે આગળ 19મી ગાથામાં. અનુભૂતિ છે એ ભેદ વિજ્ઞાન મૂલામ છે, ભેદ વિજ્ઞાન સિવાય કોઈને સ્વાનુભવ ન થાય. વેદાંતમાં હિન્દુ ધર્મના મહાત્માઓ, સાધકો, મુમુક્ષુઓ આવી અનુભૂતિની વાત કરે છે, પણ ભેદજ્ઞાનનો વિષય ત્યાં ચાલતો નથી. જૈન દર્શનને સમજ્યો હોય એને તરત ખબર પડે કે આ અનુભવ સાચો નથી. એ લોકો એમ કે અમને એવો અનુભવ થાય છે ધ્યાનની અંદર કે અમે કહી ન શકીએ એવો આનંદ ને શાંતિ આવે છે, અનિર્વચનીય આનંદ અને શાંતિનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે. વેદ વિજ્ઞાનના વિષયમાં એ પ્રશ્ન કરો તો કંઈ અમને ખબર જ નથી એમ કે. અને પ્રાય તત્વજ્ઞાનના ક્ષેત્રોમાં જૈનની અંદર પણ જ્યાં જ્યાં તત્વજ્ઞાનની ચર્ચાઓ ચાલે છે એવા ક્ષેત્રોની અંદર પણ ભેદ જ્ઞાનની ચર્ચા આજે જોવામાં નથી આવતી. આ એક પરિસ્થિતિની દુર્લભતા નો પુરાવો છે કે અનુભવ થાય ક્યાંથી, આત્મજ્ઞાન પ્રગટે ક્યાંથી. હજી તો ભેદ વિજ્ઞાનની ચર્ચા થતી નથી ને, ચર્ચા ન થાય તો વળી પ્રયોગ થવાની વાત તો પછી નહીં આવે છે, પછી પ્રયોગની સફળતાની વાત છે, પછી સ્વાનુભવ છે. આ સ્પષ્ટ જોવામાં આવે છે. આખો સમયસાર પાને પાને વેદ જ્ઞાનના પ્રયોગની વાતો કરે છે. અને આચાર્યોએ એક ભેદ જ્ઞાન ઉપર નવે તત્વના પ્રકરણો લખીને નવે તત્વના વ્યૂ પોઈન્ટ ઉપરથી ડિફરન્ટ એંગલ ઉપરથી ભેદ જ્ઞાનના વિષયને સ્પષ્ટ કર્યો છે. એ આપણું સદભાગ્ય છે કે આ વિષય આપણી પાસે રહ્યો છે. તારે ક્યાંથી સમજવો છે? પુણ્યથી સમજવો છે? પાપથી સમજવો છે? વિજ્ઞાન ક્યાંથી? જીવથી સમજવું છે? અજીવથી સમજવું છે? સંવર્થથી સમજવું છે? આશ્રવથી સમજવું છે? બંધથી સમજવું છે? નિર્જરાથી સમજવું છે? મોક્ષથી ક્યાંથી સમજવો છે? એક એક પ્રકરણમાં વિજ્ઞાનની ચર્ચા કરીશું. પણ વિજ્ઞાનના સ્ટેજ સુધી પહોંચવું જોઈએ એટલી વાત છે. એ સ્ટેજ સુધી ન પહોંચો અને અધરથી તમે વિજ્ઞાન કરવા લાગો, કોઈ દી કામ નહીં થાય. કામ તો કામની રીતે થશે. લોટમાં પાણી નાખ્યાથી રોટલી વણાય નહીં. કે પાણી નાખી દેવું, એક લોંદો ઉપાડે ને માંડો ગણું કરીને વણવા, રોટલી સરખી વણાશે નહીં અને ચડવામાં ચવડ થઈ જશે, સરખી ચડશે પણ નહીં. પાણી નાખ્યા પછી લોટને કેળવવો પડે છે, પછી એનું ગોણું લઈને રોટલી કરો તો હરખી થાય, અદરથી રોટલી કરો તો ન થાય. એમાં કણિકમાં તો લોટને પાણી બે જવાના છે ને, તો આવાને લોટની ચપટી ભરીને આપણે પાણીમાં બોલતા જઈને રોટલી કરતા જઈએ, એમ કરે તો થાય કે કે રોટલી. આ બાજુથી રોટની ચપટી લ્યો, તપેલીમાં પાણી રાખો, રોટની ચપટી પાણીમાં બોળીને પછી પાટલી ઉપર લઈ આવો, થાય કુદી રોટલી ગમે એવી ડાયની દીકરી ન હોય એમ ગુરુદેવ કહેતા. હજાર વર્ષ પહેલા પણ રોટલી રોટલીની રીતે થાય, અને હજાર વર્ષ પછી પણ રોટલી રોટલીની રીતે થશે, બીજી રીતે નહીં થાય. કેમ કે સાયન્સ છે એમ. આત્માને સુખ દુઃખ થવાનું વિજ્ઞાન છે, એ વિજ્ઞાનને સમજવું પડે અને એ વિજ્ઞાન અનુસાર પરિણમન થાય તો જ એનું ફળ આવે, નહીતર એનું ફળ ન આવે. ગમે એ કરી ચૂકે નહીં. જીન દીક્ષા ધારણ કરીને સાધુ થઈ જાય, આત્મશાંતિ ને આત્મજ્ઞાન ન પ્રગટે. અને એક તિરિયન હોય, વેદજ્ઞાન કરે તો આનો આત્માનુભવ પ્રગટ કરે. વેદજ્ઞાન કરે, એ વેદજ્ઞાન કેવી રીતે કરે એના માટે કૃપાળુ દેવે આખો લાઈન પકડાવી 254 પત્રમાં. જો આમ થાય એટલે આપણે સમજીને કામને આદરવું જોઈએ, સમજીને કામને આદરવું જોઈએ તો કામ થાય. અહીંયા એમ કે છે કે જો તારા જ્ઞાનને અંદર સ્વયં જ ઉત્પન્ન થઈ રહ્યું છે, જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે જ, સદાય પ્રકાશમાન છે. એ તો પર્યાય છે, એટલે સમયે સમયે થાય છે, પણ અતૃટકપણે ચાલુ રહેતું હોવાથી એ સદાય પ્રકાશમાન છે. એટલે ગુરુદેવ જેવા જ્ઞાની પુરુષ એ વાતને ખોલતા હતા કે કોઈ સ્થિર ચીજ નથી, જ્ઞાન તો ક્ષણે ક્ષણે થાય છે, આપોઆપ થાય છે. જો તને જણાય તો તારી આધાર બુદ્ધિ ટળે. મને કોઈ જ્ઞાન થવામાં કોઈનો આધાર નથી, જ્ઞાન થવામાં મને કોઈનો આધાર નથી, આપોઆપ જ મારું જ્ઞાન થાય. ત્યાંથી ભેદ જ્ઞાનની શરૂઆત થાય. અંતરંગમાં મેચ્યોર પોઝિશનમાં આવીને અવલોકન થવું જોઈએ. પહેલાની વિધિ આવી વેદનાથી માંડીને અવલોકન સુધી, પછી આપોઆપ થતું દેખાય. તમે સમજી શકો અત્યારે કે આપોઆપ થાય છે, પણ પરિણામની અંદર અવલોકનમાં આવવું એના માટે તો આગળની બધી પરિસ્થિતિ ભજવી પડે. એ ભજ્યા વગર તમે પકડી ન શકો. સ્વયં ઉત્પન્ન થતા જ્ઞાન ને પકડી ન શકો. પછી કોઈ પૂર્વ સંસ્કાર ને કારણે કોઈ જીવ પકડી લે તો એક્સેપ્શનલ કેસમાં જાય છે, સર્વ સામાન્ય માટે એ વાત નથી. કેમ કે સંસ્કારી જીવ માટે એક જુદો કેસ છે, એને સામાન્ય માણસોના કેસ સાથે સરખાવી નથી શકાતો. એને તો એક સામાન્ય નિમિત્ત મળે ત્યાં લાઈન પકડી લે. એવા દાખલાઓ બને છે સંસ્કારી જીવના, નારકીમાં જાય ત્યાં કોઈ નિમિત્તો જ નથી, ધર્મ પામવાના કોઈ નિમિત્તો નથી. એમાં પહેલી નારકીને છોડીને તો પછી ક્યાંય છે જ નહીં. કોઈ પણ પરમાધામી દેવ કે કોઈ પણ બીજા દેવ આવી શકે પહેલી નારકી સુધી આવી શકે સમજાવવા માટે, કોઈના મિત્ર મિત્રો હોય, પછી કોઈ સ્કોપ જ નથી. છતાં હાથમી નારકી સુધી સમ્યક દર્શન થાય છે અને ધર્મ પ્રગટ થાય છે, એનું કારણ પૂર્વ સંસ્કાર છે. અને તીવ્ર વેદનાને કારણે એ સંકિત પ્રગટ થતું હોવાથી એને વેદના સંકિત કીધું છે. કેવું? એ સંકિતનું નામ ભગવાને વેદના સંકિત પાડ્યું છે. કેમ કે વેદનાનું નિમિત્ત પીડ્યું કે બસ આ જીવે વેદના જ ભેગા કરવાને, અને એક એક ક્ષણ કાઢવી મુશ્કેલ પડે ત્યાં એને 33 સાગરોપમનો કાળ કાઢવો પડે. એટલે એને અહીંયા એક માંદગી આવે ને પીડા થાય ત્યારે જેમ થાય કોઈ મટશે જ નહીં, જાણે એવી મેન્ટલ ટેન્શન આવી જાય ને જાણે આ રોગ છે, જાણે મટશે જ નહીં, મને જાતો જ નથી થોડાક ની લંબાઈ ત્યાં. અને તંદુરસ્ત હોય ત્યારે માની લે જાણે કોઈ દી માંદો જ પડવાનો નથી. એવી રીતે અનિત્યતામાં નિત્યતા તો સ્થાપે છે. હવે ત્યાં તો સાગરોપમનું આયુષ, કોઈ જીવને સંસ્કારથી એમ થાય છે અરે બસ આવું જીવનું સ્વરૂપ હશે કે બસ વેદના જ ભેગા કરવાની, આવી તીવ્ર વેદના જ શરીરની પીડા બહુ છે, એ જ ભોગવે ભોગેવા જ કરવાની, બસ આ જ મારું સ્વરૂપ છે, આવું જ જીવનું સ્વરૂપ છે. એમાંથી ઊંડો ઉતરી ઉતરી ઉતરીને વેદનાને જાણનારું વેદનાથી ભિન્ન કોઈ જ્ઞાન સત્તાધારી તત્વ છે એને સહેજે સહેજે વેદનાના નિમિત્તે પકડાય છે અને એમાંથી સમ્યક દર્શન સુધી પહોંચે છે. પણ એ વાત રહી સંસ્કારી જીવને, કુદરતી વસ્તુની પ્રક્રિયા અંદર ભજે છે અને જીવ સમ્યક દર્શન પામી જાય છે સાતમી નારકીમાં. પણ તો મનુષ્યમાં પામે એ કંઈ કહેવાની જરૂર નથી, એ વાત રહી સંસ્કારી જીવ પૂરતી. આપણે સંસ્કાર નથી એ સાબિત થઈ ગયું કે દેવગુરુ શાસ્ત્રના ઉપદેશાત્મક વચનો સાચા વચનો મળ્યા છતાં પણ હજી આપણને કાંઈ અંદરમાં આત્મા હળવળીને બેઠો થતો નથી, એનો હળવળાટ જોવામાં આવતો નથી, બતાવે છે કે સંસ્કાર નથી. સંસ્કારવાળાને હળવળાટ શરૂ થાય અંદરમાં, જ્યાં એનું યોગ્ય નિમિત્ત વળે ને ત્યાં અંદરથી આત્મા જે ભાવ મોહ નિંદ્રામાં ભાવ નિંદ્રામાં હૂતો છે અને એ જેમ ઊંટો માણસ હળવળીને પડખા ફરવા માંડે એમ એ હળવળવા માંડે અને જાગી જાય, એનું નિંદ્રા ઉડી જાય. એટલે એ સાબિત થાય છે કે સંસ્કારી જીવ નથી એવું પણ આપણને સ્પષ્ટ સમજવામાં આવી શકે છે. અને તેથી કરીને આપણે યથાક્રમે શરૂઆત કરવાની, વેદનાના સ્ટેજ સુધી પહોંચી અને અંતર અવલોકનથી જ્ઞાનની સ્વયં થતી ઉત્પત્તિને અવલોકનમાં લેવી. તો સ્પષ્ટપણે આચાર્ય દેવ કહે છે એ પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે એવું વેદ જ્ઞાનના પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવતું આત્માનું એકત્વ, એટલે ક્યાંય આત્મા ભેદ નથી એ માલુમ પડશે. ભલે દેહની સાથે સદાય રહ્યો છે એક પછી એક દેહ ધારણ કરીને તો પણ દેહના પરમાણુ સાથે ભીડ્યો નથી, બધા પરમાણુથી છૂટો પીડ્યો. અનંત અનંત કાળ સુધી નિગોદમાં તીવ્ર કષાય કલંકની વચ્ચે રહ્યો છે, પ્રચુર કષાય કલંકની વચ્ચે, તો પણ જ્ઞાનમાં કષાયનો એક કણ સ્પર્શો નથી. જ્ઞાન ભિન્ન જ રહ્યું છે. એ ભિન્નપણું ક્યારે અવલોકનમાં આવે કે એની સ્વયં થતી ઉત્પત્તિને જોવામાં આવે ત્યારે. અને ત્યારે જીવને ભેદ જ્ઞાનની શરૂઆત થાય કે જે ભેદ જ્ઞાન આત્મજ્ઞાનને પ્રાપ્ત કરાવનારું છે. ધર્મદાસજી એમ કહે છે કે ભેદ જ્ઞાન હિ જ્ઞાન હે બાકી બુરો અજ્ઞાન. ભેદ જ્ઞાન જ્ઞાન છે ને બાકી તો બધું અજ્ઞાન છે. ધર્મદાસ કહે હેમરાજ તું માન, હેમરાજ એમના કોઈ સત્સંગી હશે, હું કહું તું માન મને ભેદ જ્ઞાન થયું છે, ભેદ જ્ઞાન જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાનમાં જાયેલું અત્યાર સુધી. એ પોતે અજ્ઞાન અવસ્થામાં ક્ષુલ્લકની દીક્ષા લીધેલી, ક્ષુલ્લક સુધી જાય છે ને આપણે દિગંબરમાં, તો ક્ષુલ્લક થઈ ગયેલા, બહુ મોટા ક્રિયાકાંડી હતા. અને ત્યાગી હોય ને, જ્ઞાન વગર ત્યાગી થાય ત્યારે ક્રિયાકાંડી હોય એ થાય, બીજા ન થઈએ કાંઈ, કેમ કે ત્યાગ છે ને એ સહન કરવું પડે એમાં, તો ક્રિયાકાંડી બહુ હતા. પોતે લખે છે પોતાના જીવન ચરિત્રમાં કે હું બહુ મોટો ક્રિયાકાંડી હતો, હજારો તો ઉપવાસ કર્યા હતા, કેટલા હાલતા ચાલતા ઉપવાસ કરું કે હાલતા ચાલતા ઉપવાસ કરું, હજારો ઉપવાસ કર્યા હતા, સેંકડો વાર સમીર શિખરની યાત્રા કરી હતી, અને બધાને ઉપદેશ આપતો હતો ત્યાગ કરવાનો. પણ ભેદ જ્ઞાન નહોતું કર્યું કોઈ દિવસ, એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહોતી થઈ. એમના ગુરુની કૃપાથી એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારે એમણે લખ્યું કે ભેદ જ્ઞાન જ જ્ઞાન છે, બાકી બુરો અજ્ઞાન. બાકી બધું મેં ઘણું કર્યું લખ્યા છે કે આવું બધું મેં ખૂબ ખૂબ કરેલું ને એનું મને અભિમાન ખૂબ ખૂબ જ થયું હતું. એનું મને અભિમાન થોડું નહોતું થયું ત્યાગનો, મને ઘણું અભિમાન થયેલું. પણ એમના ગુરુ બહુ સારા જ્ઞાની પુરુષ હતા અને એ પોતે પણ એક બહુ સુપાત્ર જીવ હતા, એટલે એને બહુ કડક ઉપદેશ આપેલો. શું કીધું કે તો સમય શિખર જા છો, શું કરવા જા છો ભાઈ? તો કે કેમ, સિદ્ધ ક્ષેત્ર છે આપણું, એટલે અનંતા સિદ્ધો ત્યાં ઉપર બિરાજે છે, કાંકરે કાંકરે સિદ્ધ થયા છે, જો કે તો વધેથી થયા છે, અહીંથી થયા છે, સિદ્ધ જિલ્લામાં કોઈ ખાલી જ નથી. પણ તીર્થક્ષેત્રનો મહિમા હોય છે, કેમ કે મહાપુરુષો ત્યાંથી વધારે જાય છે, સામાન્ય કેવળીઓ કરતા મહાપુરુષો તીર્થંકરો બધા ત્યાંથી જાય છે ને. તો કે સિદ્ધ ક્ષેત્ર છે એટલે જાઓ છો. તો કે તો પછી ત્યાં સિદ્ધ ભગવાનના દર્શન કર્યા કે નહીં? તો કે ના ના, ત્યાં ક્યાંથી સિદ્ધ ભગવાનના દર્શન થાય? તો કે તો પછી જવાનો અર્થ નથી કાંઈ, સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ ભગવાનના દર્શન ન થતા તો સિદ્ધ ક્ષેત્રમાં જવાનો અર્થ શું? આંધળો છો, આંધળો તું, શું કીધું? અંધા હે, બહુ કડક ઉપદેશ આપ્યો. આંધળો કોઈ કે દેખતા માણસને ગાળ દેવા જેવું લાગે, કેવું લાગે? હે, બે આંખું બરાબર કામ કરતું હોય એમ કે તું અંધા હે, માણસને ખોટું લાગી જાય ને. સુપાત્ર જીવને એને અણગમતો શબ્દ કહેવામાં આવે તો પણ કડવો લાગતો નથી, મીઠો લાગે છે. કેવો લાગે છે? મીઠો લાગે છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, કેવા શાંત રસના મૂળિયા છે એની અંદર. તો ભલે તને કડવા લાગે તો તે લીમડો કડવો છે, પણ તંદુરસ્તી વધુ વધુ આપનારો લીમડાનો રસ છે. ઉનાળાની અંદર લીમડાના પાન વાટીને કે એના કોરને વાટીને જો રસ પીવામાં આવે, એને 12 મહિનામાં ક્યાંય તાવ ન આવે, એક વર્ષમાં. પાછો ઉનાળો ફરીને આવે ને એ લીમડાનો રસ પીએ. ગ્રાન્ડફાધર હતા દાદાજી, એ ઉનાળામાં લઈ આવે હાથે વાટી અને એક મોટી પવાલી ભરીને બનાવે શરબત લીમડાનું કડવું. એ ખાંડ નાખે, હાકર નાખે અંદર, હાકર ઠંડી રહી ને એટલે ઉનાળામાં જરા ઠંડક વધારે લાગે, દ્રવ્ય ગણાય. હાકર નાખે અને છોકરાઓ બહુ આનાકાની ન કરે પણ બધાને પીવડાવે, તંદુરસ્ત રહીએ એટલા માટે. એમનો પરિવાર બધો તંદુરસ્ત રહે ને એ ચાલતું હતું અમારા ઘરમાં. દાદા થઈને કડવું શું કરવા પીવડાવે, તારા હારા હતો, તને તાવ ન આવે એટલા હતો. એમ આપણા વિતરાગ દાદા ક્યારેક કહી દે તો આંધળો છું, ફલાણો છું, ઢીકણો છું, મીઠું લાગવું જોઈએ. પણ કાયર ને પ્રતિકૂળ એ પુરુષાર્થહીન જીવો હોય છે અને એ ઉલટું પડે છે, પ્રતિકૂળ પડે છે એટલે ઉલટું પડે છે, એનો કષાય વધી જાય છે, એની અપાત્રતાનો પાત્રતાવાન જીવને મીઠું લાગે છે. ફરીને ઉપડ્યા સમય શિખર નો સિદ્ધ ભગવાનના દર્શન થયા, ફરીને એમ જ ઉપદેશ આપ્યો. અંધાય હતું